એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. હું છું આપનો યજમાન
અને હું છું આજના વિષયની નિષ્ણાત.
આજે આપણે એક એવી સફરે નીકળવાના છીએ જે આપણને તારાઓની પેલે પાર લઈ જશે. આપણે વાત કરીશું જ્હોન ગ્રિબિનના પુસ્તક ગેલેક્સીઝ વિશે.
હા, આકાશગંગાઓ, બ્રહ્માંડના આ વિશાળ ભવ્ય ટાપુઓ.
અને આ વિષય એમ સમજોને કે ખાલી ખગોળશાસ્ત્રીઓ માટે જ નથી.
બિલકુલ નહીં. આપણે ક્યાં છીએ, આ બ્રહ્માંડ કેવી રીતે બન્યું, આપણું અસ્તિત્વ, આ બધાના મૂળ ક્યાંક ને ક્યાંક આ ગેલેક્સીઓ સાથે જોડાયેલા છે. અને હવે તો ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે, જેમ્સ વેબ ટેલિસ્કોપ જેવા સાધનોથી આપણને જે નવી જાણકારી મળી રહી છે, આ તે ખરેખર રોમાંચક છે. આપણી સમજને સતત વિસ્તારી રહી છે.
તો આ સફર જેમની સાથે કરવાની છે એ લેખક જ્હોન ગ્રિબિન, એમના વિશે થોડું જાણીએ.
જરૂર. જ્હોન ગ્રિબિન કોઈ સામાન્ય વિજ્ઞાન લેખક નથી. એમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એસ્ટ્રોફિઝિક્સમાં પીએચડી કર્યું છે.
ઓ, કેમ્બ્રિજ.
હા, અને 50 વર્ષથી વધુ સમયથી તેઓ વિજ્ઞાનને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. 100 કરતા પણ વધારે પુસ્તકો લખ્યા છે એમણે.
100થી વધુ? અદ્ભુત. પેલું એમનું પ્રખ્યાત પુસ્તક ઇન સર્ચ ઓફ શ્રોડિંજર્સ કેટ, એ પણ એમનું જ ને?
હા, એ જ, જેણે ક્વોન્ટમ ફિઝિક્સ જેવા અઘરા વિષયને પણ રસપ્રદ બનાવી દીધો. અને આ જ એમની ખૂબી છે.
શું ખૂબી છે એમની?
જો, એમની પાસે વિષયનું ઊંડું જ્ઞાન તો છે જ, પણ સાથે સાથે એ જટિલ વાતોને સરળ શબ્દોમાં વાર્તાની જેમ કહેવાની અદ્ભુત ક્ષમતા છે. તેઓ ખાલી તથ્યો નથી આપતા, પણ એ શોધ પાછળનો ઇતિહાસ, એનો સંદર્ભ, એ બધું જોડીને સમજાવે છે. એટલે વાંચનારને ખાલી માહિતી જ નહીં, પણ એક દૃષ્ટિ મળે છે.
બરાબર. તો હવે આ પુસ્તક ગેલેક્સીઝ પર આવીએ.
હા,
એનો મુખ્ય વિચાર શું છે? ગ્રિબિન શું કહેવા માંગે છે આ પુસ્તકમાં?
મૂળ વાત એ છે કે ગેલેક્સીઓ એટલે ખાલી તારાઓનો સમૂહ નથી. ના, એ જીવંત છે, ધબકે છે, સતત બદલાય છે, જાણે કોઈ મોટી ઇકોસિસ્ટમ હોય ને એવી.
કોસ્મિક ઇકોસિસ્ટમ.
હા, અને આ ગેલેક્સીઓ પોતાનામાં બ્રહ્માંડના જન્મથી લઈને આજ સુધીની આખી કહાણી સંગ્રહીને બેઠી છે. એટલે જો આપણે ગેલેક્સીઓને સમજીએ તો આપણે બ્રહ્માંડને સમજી શકીએ, અને એમાં આપણું સ્થાન ક્યાં છે એ પણ સમજી શકીએ.
એટલે આકાશગંગાઓને સમજવી એ બ્રહ્માંડના નિયમો સમજવા બરાબર છે.
ચોક્કસ. ગેરબિન કહે છે કે ગેલેક્સીઓ એક પ્રકારની કુદરતી લેબોરેટરી છે. ત્યાં તારાઓ કેવી રીતે બને છે, કેવી રીતે મૃત્યુ પામે છે.
બ્લેક હોલનું છું.
હા, સુપરમેસિવ બ્લેક હોલ શું કરે છે, પેલું રહસ્યમય ડાર્ક મેટર શું છે, આ બધા મોટા પ્રશ્નોના જવાબ આપણને ગેલેક્સીઓના અભ્યાસમાંથી જ મળે છે. પુસ્તકનો મોટો સવાલ એ જ છે, આ ગેલેક્સીઓ બની કઈ રીતે, વિકસી કઈ રીતે, એકબીજા સાથે એમનો વ્યવહાર કેવો છે.
અને આનો જવાબ શોધવા
માટે ઘણા બધા વિજ્ઞાન ભેગા થાય છે. એસ્ટ્રોનોમી, પાર્ટિકલ ફિઝિક્સ, આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદ, ક્વોન્ટમ મિકેનિક્સ, બધું જ.
તો પછી આ પુસ્તક ફક્ત વૈજ્ઞાનિકો માટે જ હશે, અઘરું હશે?
ના ના, એવું બિલકુલ નથી. ગ્રિબિનનો હેતુ જ એ છે કે સામાન્ય વાચકો, જેમને વિજ્ઞાનમાં થોડો રસ છે, એમને ગેલેક્સીઓની એક સ્પષ્ટ અને પૂરી સમજ આપવી. પુસ્તક આપણને છેક બ્રહ્માંડની શરૂઆતની પહેલી ગેલેક્સીઓથી લઈને આજની જુદી જુદી ગેલેક્સીઓ.
પેલી સર્પાકાર, લંબગોળ.
હા, સર્પાકાર, સ્પાઇરલ, લંબગોળ, એલિપ્ટિકલ, અનિયમિત, ઇરેગ્યુલર, બધા પ્રકારો સમજાવે છે. આપણી પોતાની આકાશગંગા, મિલ્કી વે, એના વિશે પણ સરસ વાત કરી છે. અને આ બધું સમજવામાં હબલ ટેલિસ્કોપ અને હવે તો જેમ્સ વેબ એ કેટલા મદદરૂપ થયા છે એ પણ જણાવ્યું છે.
બહુ સરસ. તો ચાલો પુસ્તકની અંદર જઈએ. શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત થાય છે બ્રહ્માંડના મોટા માળખાથી, જેને કોસ્મિક વેબ કહે છે, એટલે કે બ્રહ્માંડીય જાળું.
જાળું.
હા, ગ્રિબિન સમજાવે છે કે ગેલેક્સીઓ આમ અવકાશમાં વેરવિખેર નથી પડી. એ એક મોટી અદૃશ્ય જાળા જેવી રચનામાં ગોઠવાયેલી છે. અને આ જાળું શેનું બનેલું છે ખબર છે?
શેનું?
મુખ્યત્વે ડાર્ક મેટરનું.
ડાર્ક મેટર,
પેલું જે દેખાતું નથી પણ જેનું ગુરુત્વાકર્ષણ બધું ચલાવે છે. આપણે જે બધું જોઈએ છીએ ને, તારા, ગ્રહો, ગેસ, એ તો બ્રહ્માંડના કુલ દ્રવ્યનો બહુ નાનો ભાગ છે. મોટા ભાગનું તો આ ડાર્ક મેટર જ છે. એ શું છે એ હજી મોટો સવાલ છે, પણ એના વગર ગેલેક્સીઓ ના બની શકે.
તો આ જાળા પર ગેલેક્સીઓ બની કઈ રીતે? પ્રથમ ગેલેક્સીઓનો જન્મ વિશે પુસ્તક શું કહે છે?
પુસ્તક આપણને સમયમાં પાછળ લઈ જાય છે. બિગ બેંગ પછી લગભગ 40 કરોડ વર્ષે ત્યારે બ્રહ્માંડમાં અમુક જગ્યાએ પદાર્થ થોડો વધુ ઘટ્ટ હતો, અમુક જગ્યાએ ઓછો. ડાર્ક મેટરના ગુરુત્વાકર્ષણે આ વધુ ઘનતાવાળા વિસ્તારોમાં સામાન્ય પદાર્થને એટલે કે ગેસને ખેંચવાનું શરૂ કર્યું અને ત્યાં ગેલેક્સીના બીજ રોપાયા
અને પછી તારાઓ બન્યા.
હા, એ પ્રથમ ગેલેક્સીઓમાં પહેલી પેઢીના તારાઓ બન્યા. એ આજના તારા કરતા ઘણા મોટા હતા, બહુ તેજસ્વી હતા અને જલ્દી જેમનું બળતણ વાપરીને સુપરનોવા તરીકે ફાટ્યા.
સુપરનોવા વિસ્ફોટ.
હા, અને આ વિસ્ફોટોથી જ બ્રહ્માંડમાં પહેલીવાર ઓક્સિજન, કાર્બન, લોખંડ જેવા ભારે તત્વો બન્યા અને ફેલાયા, જે પછીથી ગ્રહો અને જીવન માટે જરૂરી બન્યા.
એટલે એ શરૂઆતની ગેલેક્સીઓ આજની ગેલેક્સીઓ કરતા અલગ હતી?
હા, ઘણી અલગ. નાની હતી, આકાર અનિયમિત હતો અને એમાં મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમ જ હતા, ભારે તત્વો બહુ ઓછા. એમ સમજો કે આજની ગેલેક્સીઓનું એકદમ પ્રાથમિક રૂપ હતું એ.
રસપ્રદ. તો પછી આટલા બધા અલગ અલગ પ્રકારની ગેલેક્સીઓ કઈ રીતે બની? સર્પાકાર, લંબગોળ, પુસ્તક શું કહે છે?
અહીં ગ્રિબિન એડવિન હબલની ફેમસ વર્ગીકરણ પદ્ધતિ સમજાવે છે. મુખ્ય 3 પ્રકાર, એક તો સર્પાકાર, સ્પાઇરલ, આપણી પાડોશી એન્ડ્રોમેડા જેવી, એમાં સરસ મજાની ભૂજાઓ હોય, વળાંક લેતી અને એમાં નવા તારાઓ બનતા હોય.
બીજો પ્રકાર
છે લંબગોળ, ઇલિપ્ટિકલ, ગોળ કે ઈંડા જેવી, એમાં મોટે ભાગે જૂના તારાઓ હોય, નવા તારા બનવાનું લગભગ બંધ થઈ ગયું હોય.
અને ત્રીજો
અનિયમિત, ઇરેગ્યુલર, જેનો કોઈ ખાસ આકાર ના હોય.
અને આ આકાર પરથી એમના ઇતિહાસ વિશે કઈ ખબર પડે?
હા, બિલકુલ. સામાન્ય રીતે સર્પાકાર ગેલેક્સીઓ શાંતિથી વિકસી હોય, જ્યારે લંબગોળ ગેલેક્સીઓ છે ને એ ઘણીવાર 2 કે વધુ ગેલેક્સીઓની ટક્કર અને મર્જરનું પરિણામ હોય છે.
ટક્કર? ગેલેક્સીઓ ટકરાય?
હા, એના પર આવીશું. પણ ટક્કર વખતે એમનો ગેસ વપરાઈ જાય એટલે નવા તારા બનવાનું બંધ થઈ જાય, એટલે એમાં જૂના તારા જ દેખાય. આપણી પોતાની આકાશગંગા મિલ્કી વે એ પણ એક પ્રકારની સર્પાકાર ગેલેક્સી જ છે. એમાં કેન્દ્રમાંથી એક પટ્ટી જેવી રચના નીકળે છે.
ઓ, તો આપણી મિલ્કી વે વિશે વધુ કહો ને, આપણું ઘર કેવું છે?
ગ્રિબેન એનું સરસ વર્ણન કરે છે. 4 મુખ્ય સર્પાકાર ભૂજાઓ છે, કેન્દ્રનો ભાગ થોડો ઉપસેલો છે જેને બલ્જ કહે છે, અને આ બધાની આસપાસ એક મોટો અદૃશ્ય પ્રભામંડળ એટલે કે હેલો છે, જે મોટે ભાગે ડાર્ક મેટરનો બનેલો છે.
આપણે તો એની અંદર છીએ, તો એનો નકશો કઈ રીતે બનાવ્યો?
હા, એ અઘરું છે, પણ વૈજ્ઞાનિકોએ રેડિયો ટેલિસ્કોપ અને બીજી રીતો વાપરીને એનો નકશો બનાવ્યો છે. અને ખાસ વાત, મિલ્કી વે જે રીતે ફરે છે ને, એની ગતિ સમજાવવા માટે જેટલો પદાર્થ દેખાય છે એના કરતાં અનેક ગણું વધારે ડાર્ક મેટર હોવું જોઈએ. આ ડાર્ક મેટરનો મોટો પુરાવો છે.
અને પેલો બ્લેક હોલ કેન્દ્રમાં?
હા, બરાબર. આપણા ગેલેક્સીના કેન્દ્રમાં જ એક સુપરમેસિવ બ્લેક હોલ છે. નામ છે સેજિટેરિયસ એ, સેજિટેરિયસ સ્ટાર. એનું દળ આપણા સૂર્ય કરતાં 40 લાખ ગણું છે.
40 લાખ?
હા, જોકે અત્યારે શાંત છે. આપણે લોકલ ગ્રુપ નામના નાના ગેલેક્સી સમૂહમાં છીએ અને ખબર છે, ભવિષ્યમાં લગભગ 4.5 અબજ વર્ષ પછી આપણી મિલ્કી વે અને આપણી પાડોશી એન્ડ્રોમેડા ગેલેક્સી ટકરાશે.
શું વાત કરો છો, ગેલેક્સીઓ ટકરાય છે? આટલી મોટી વસ્તુઓ?
આર્યા કરતા વધુ વાર પુસ્તકનો એક આખો ભાગ આ ગેલેક્ટિક અથડામણ અને વિલીનીકરણ પર છે. ગુરુત્વાકર્ષણ એમને એકબીજા તરફ ખેંચે છે, એ અથડાય છે, એકબીજામાં ભળી જાય છે. ક્યારેક મોટી ગેલેક્સી નાનીને ગળી જાય છે. આને ગેલેક્ટિક કેનિબલિઝમ પણ કહે છે. આ રીતે જ ગેલેક્સીઓ મોટી થાય છે.
પણ એ ટક્કર વખતે શું થાય? તારાઓ અથડાય?
તારાઓ વચ્ચે જગ્યા એટલી બધી હોય છે કે તારાઓ ભાગ્યે જ અથડાય. પણ ગેલેક્સીઓમાં જે ગેસના વાદળો હોય ને, એ જરૂર ટકરાય અને એ ટક્કરથી ગેસ દબાય છે અને જોરશોરથી નવા તારાઓ બનવા માંડે છે.
ઓ, સ્ટારબર્સ્ટ કે છે ને?
હા, સ્ટારબર્સ્ટ, જાણે ફટાકડા ફૂટ્યા હોય એમ. અને આ ટક્કરથી ગેલેક્સીના કેન્દ્રનો બ્લેક હોલ પણ સક્રિય થઈ શકે, એને ખાવા માટે નવો પદાર્થ મળે. અને હા, ટક્કર પછી ગેલેક્સીનો આકાર પણ બદલાઈ જાય. પેલા સર્પાકાર હોય તો કદાચ લંબગોળ બની જાય.
તો શું બધી ગેલેક્સીઓમાં તારા બનતા જ રહે છે?
સર્પાકાર અને અનિયમિત ગેલેક્સીઓમાં બનતા રહે છે, જ્યાં સુધી ગેસ હોય ત્યાં સુધી. ગ્રિબિન સમજાવે છે કે તારાઓ ગેસ અને ધૂળના ઠંડા ઘટ્ટ વાદળોમાંથી બને છે. ગુરુત્વાકર્ષણ એમને ભેગા કરે, દબાણ વધે, ગરમી વધે અને પછી ન્યુક્લિયર ફ્યુઝન શરૂ થાય, એટલે તારો જન્મ્યો.
પણ આ પ્રક્રિયા કંટ્રોલમાં રહે છે?
હા, અમુક અંશે. મોટા તારાઓ જ્યારે બને ને ત્યારે એમનો પ્રકાશ અને પવન એટલો જોરદાર હોય છે કે આસપાસના ગેસને ધક્કો મારીને દૂર કરી દે છે, એટલે નવા તારા બનવાનું અટકે અથવા ધીમું પડે. અને ક્યારેક ગેલેક્સીનો બધો જ ગેસ વપરાઈ જાય અથવા કોઈ કારણસર ફેંકાઈ જાય તો પછી તારા બનવાનું સાવ બંધ થઈ જાય. આવી ગેલેક્સીઓને રેડ એન્ડ ડેડ કહે છે.
રેડ એન્ડ ડેડ. અને પેલા સક્રિય બ્લેક હોલની વાત અધૂરી રહી ગઈ હતી.
હા, AGN એટલે કે સક્રિય ગેલેક્ટિક ન્યુક્લિયસ. લગભગ બધી મોટી ગેલેક્સીના કેન્દ્રમાં સુપર મેસિવ બ્લેક હોલ તો હોય જ છે. પણ જ્યારે કોઈ કારણસર, જેમ કે બે ગેલેક્સીની ટક્કર થઈ હોય અને બહુ બધો ગેસ કે તારા એ બ્લેક હોલ તરફ ધકેલાય, ત્યારે બ્લેક હોલ એમને ગળવા માંડે છે.
અને એનાથી
ભયંકર ઉર્જા છૂટી પડે છે. ગેલેક્સીનું કેન્દ્ર અતિશય તેજસ્વી બની જાય છે. આપણે દૂર દૂરના ક્વાસાર જોઈએ છે ને, એ આવા જ AGN છે. ભૂતકાળના બ્રહ્માંડમાં આવા ક્વાસાર બહુ શક્તિશાળી હતા. અને એવું લાગે છે કે ગેલેક્સી અને એનો કેન્દ્રનો બ્લેક હોલ એ બંને સાથે સાથે જ મોટા થાય છે. એમનો વિકાસ એકબીજા સાથે જોડાયેલો છે.
અને આ આખી વાર્તામાં ડાર્ક મેટર ક્યાં ફિટ થાય છે?
ડાર્ક મેટર તો પાયામાં છે. ગ્રિબિન ભાર દઈને કહે છે કે કમ્પ્યુટર સિમ્યુલેશન બતાવે છે કે ડાર્ક મેટર ન હોય ને તો બ્રહ્માંડમાં ગેલેક્સીઓ બને જ નહીં, પેલું કોસ્મિક વેબ બને જ નહીં. એ દેખાતું નથી, પણ એનું ગુરુત્વાકર્ષણ જ સામાન્ય પદાર્થને ભેગો કરીને ગેલેક્સીનો પાયો નાખે છે. એ શું છે એ હજી આપણે બરાબર જાણતા નથી, પણ એના વગર ગેલેક્સીની વાર્તા શક્ય જ નથી.
તો છેલ્લે ભવિષ્ય શું છે આ ગેલેક્સીઓનો?
અત્યાર તો બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે, અને એ પણ ઝડપથી. એના માટે ડાર્ક એનર્જી જવાબદાર છે, જે બીજું એક મોટું રહસ્ય છે.
ડાર્ક એનર્જી?
હા, આ ઝડપી વિસ્તરણને કારણે લાંબા ગાળે ગેલેક્સીઓ એકબીજાથી બહુ દૂર જતી રહેશે. લોકલ ગ્રુપ જેવી ગેલેક્સીઓ કદાચ ભેગી રહેશે, પણ બીજા સમૂહો દૂર જતા રહેશે. અને ગેલેક્સીઓની અંદર પણ તારાઓ ધીમે ધીમે બળી જશે, ઠંડા પડી જશે. અબજો ખરબો વર્ષ પછી બ્રહ્માંડ બહુ ઠંડુ અને અંધારું થઈ જશે.
ઉફ, પણ એ તો બહુ દૂરની વાત છે.
હા, ખૂબ દૂરની. અત્યારે તો જેમ્સ વેબ જેવા ટેલિસ્કોપ આપણને ગેલેક્સીઓના ભૂતકાળ અને વર્તમાન વિશે રોજ નવી માહિતી આપી રહ્યા છે, એટલે આ શોધ તો ચાલતી જ રહેવાની છે.
ખૂબ સરસ. આખા પુસ્તક અને આપણી ચર્ચા પરથી અમુક મુખ્ય સંદેશા કે થીમ્સ શું તારવી શકીએ?
ચોક્કસ. મને લાગે છે કે પહેલી અને સૌથી મહત્વની થીમ છે ગેલેક્સીઓ એક કોસ્મિક ઇકોસિસ્ટમ તરીકે. એ ખાલી પથ્થર જેવી નિર્જીવ વસ્તુ નથી. એમાં જીવન છે, ગતિ છે, પરિવર્તન છે. તારા બને, મૃત્યુ પામે, બ્લેક હોલ અસર કરે, ડાર્ક મેટર બધું પકડી રાખે, બધું એકબીજા સાથે જોડાયેલું છે. આપણા પર્યાવરણ જેવું જ નહીં.
હા, બરાબર. અને બીજી થીમ મને દેખાય છે ભૌતિકશાસ્ત્રની એકતા. કેટલી નવાઈની વાત છે કે ગેલેક્સી જેવી વિરાટ વસ્તુને સમજવા માટે અણુથી પણ નાના કણના ક્વોન્ટમ નિયમો અને બ્રહ્માંડના સ્તરે લાગુ પડતા આઇન્સ્ટાઇનના નિયમો બંનેની જરૂર પડે છે. વિજ્ઞાનના બધા ક્ષેત્રો જોડાયેલા છે.
તદ્દન સાચી વાત. ત્રીજી થીમ કહી શકાય સમયનો કોસ્મિક પરિપ્રેક્ષ્ય. ગેલેક્સીઓની વાત અબજો વર્ષોમાં થાય છે, એની સરખામણીમાં આપણું જીવન કેટલું નાનું લાગે, આપણી ચિંતાઓ પણ કદાચ એટલી મોટી ન લાગે. આનાથી આપણને એક લાંબા ગાળાની દ્રષ્ટિ મળે, ધીરજ આવે.
અને ચોથી, જે મને બહુ સ્પર્શી ગઈ, બ્રહ્માંડમાં આપણું સ્થાન. આપણે કંઈ અલગ નથી. આપણા શરીરમાં જે કાર્બન, ઓક્સિજન, લોખંડ છે, એ બધું કોઈક તારાની અંદર બન્યું હતું અને પછી સુપરનોવા વિસ્ફોટથી ફેલાયું. આપણે ખરેખર સ્ટારડસ્ટ છીએ. આ જોડાણ આપણને પૃથ્વી માટે આ બ્રહ્માંડ માટે એક જવાબદારીનો અહેસાસ કરાવે છે.
બિલકુલ. અને પાંચમી થીમ છે શોધ અને રહસ્યોનો રોમાંચ. ભલે આપણે આટલું બધું જાણ્યું, ડાર્ક મેટર શું છે, ડાર્ક એનર્જી શું છે, આવા કેટલાય સવાલોના જવાબ હજી બાકી છે. વિજ્ઞાન એટલે જ સતત પૂછપરછ, નવી શોધ, નવા રહસ્યો. આ જ જિજ્ઞાસા જ આપણને આગળ વધારે છે.
પુસ્તકમાં અમુક વિચારો એવા છે જે મગજમાં રહી જાય, જેમ કે ગેલેક્સીઓ કોસ્મિક વેબના પરમાણુઓ છે. આનાથી સમજાય કે ગેલેક્સીઓ એકલી નથી, પણ એક મોટી રચનાનો ભાગ છે.
હા, અને પેલો બીજો વિચાર, તમારા શરીરનો દરેક પરમાણુ તારાઓની ભઠ્ઠીમાં બન્યો હતો, આ તો સીધું આપણને કોસ્મિક ઘટનાઓ સાથે જોડી દે છે. આપણે બધા બ્રહ્માંડના નાગરિક છીએ.
અને મને આ પણ ગમ્યું, દૂરની ગેલેક્સીઓને જોવું એ બ્રહ્માંડની આત્મકથા વાંચવા જેવું છે. કારણ કે પ્રકાશને આવતા વર્ષો લાગે છે, એટલે દૂર જોવું એટલે ભૂતકાળમાં જોવું. ખગોળશાસ્ત્ર એક ટાઈમ મશીન જેવું છે.
અને પેલું પણ યાદ રાખવા જેવું છે કે સુપરનોવા વિસ્ફોટ એ અંત નથી, પણ શરૂઆત છે. એ બતાવે છે કે કુદરતમાં વિનાશ પણ સર્જન માટે જરૂરી છે. જીવન મૃત્યુનું ચક્ર તો બ્રહ્માંડના સ્તરે પણ ચાલે છે.
આ બધી વાતો બહુ રસપ્રદ છે, પણ કોઈ વિચારે કે આ બધી મોટી મોટી વાતોનું રોજિંદા જીવનમાં શું મહત્વ? આ જ્ઞાન આપણને કઈ રીતે ઉપયોગી થાય?
ઘણા રસ્તે ઉપયોગી થઈ શકે. એક તો એ આપણી વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ સુધારે છે. વિજ્ઞાન પુરાવા માંગે છે, તર્ક માંગે છે. ગેલેક્સીઓનો અભ્યાસ આપણને શીખવે છે કે કોઈ પણ માહિતીને કેવી રીતે ચકાસવી, પુરાવાના આધારે નિર્ણય કેવી રીતે લેવો. આજકાલ ખોટી માહિતી બહુ ફેલાય છે, ત્યારે આ બહુ જરૂરી છે.
બીજું, મને લાગે છે કે એ પરિપ્રેક્ષ્ય આપે છે. બ્રહ્માંડની વિશાલતા સામે આપણી રોજબરોજની તકલીફો કદાચ નાની લાગે, થોડી શાંતિ મળે, મન સ્થિર થાય.
બરાબર. અને સિસ્ટમ્સ થિંકિંગ પણ શીખવા મળે. જેમ ગેલેક્સી એક જટિલ સિસ્ટમ છે, તેમ આપણું પર્યાવરણ, આપણો સમાજ, આપણું અર્થતંત્ર બધું સિસ્ટમ છે. એક ફેરફારની અસર બધે થાય. આ સમજ આપણને સારા નિર્ણયો લેવામાં મદદ કરે. અને છેલ્લે, જ્યારે સમજાય કે આખા બ્રહ્માંડમાં આપણી પૃથ્વી કેટલી ખાસ છે, તો એનું રક્ષણ કરવાની ભાવના એટલે કે પર્યાવરણીય જાગૃતિ પણ વધે.
આ આખી ચર્ચા પછી મારા મનમાં જે વાત રહી ગઈ છે એ છે બ્રહ્માંડની અકલ્પનીય વિશાળતા અને જટિલતા, અને છતાં પણ આપણે એનો જ એક નાનકડો પણ અભિન્ન ભાગ છીએ. આ વિચાર જ વિનમ્ર બનાવી દે છે.
અને મારા માટે સૌથી આકર્ષક વાત એ છે કે ભૌતિકશાસ્ત્રના જે મૂળભૂત નિયમો છે એ કેટલા સરળ લાગે, પણ એમાંથી જ આટલી ભવ્ય અને વૈવિધ્યસભર રચનાઓ. આ ગેલેક્સીઓ બને છે. કુદરતના નિયમોની આ સુંદરતા અદ્ભુત છે. અને હા, હજી કેટલું બધું જાણવાનું બાકી છે, એનો રોમાંચ પણ કાયમ રહે છે. વિજ્ઞાનની યાત્રા ક્યારેય પૂરી નથી થતી.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર છોડી જઈએ. આપણે ગેલેક્સીઓનો અભ્યાસ કરીને બ્રહ્માંડને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ શું એવું બની શકે કે ગેલેક્સીઓ પોતે જ બ્રહ્માંડની પોતાની જાતને સમજવાની એક રીત હોય? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.